તારીખ 26/4/1993 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 32
ગુણ વિના દ્રવ્ય પર્યાય છે અને પર્યાય પણ જે દ્રવ્ય ગુણ વિના છે એનું એક આખું પ્રકરણ છે. કારણ કાર્યનું જે પ્રકરણ છે એવું પ્રકરણ ચિદવિલાસમાં લીધું છે. બહુ સૂક્ષ્મ છે ને આ તો સિદ્ધાંતનો ગ્રંથ, તો એને પ્રકરણ એવું લીધું છે. શું એક સમયના કારણ કાર્યમાં ત્રણ ભેદ, દ્રવ્યના કારણ કાર્ય દ્રવ્યમાં છે, ગુણના કારણ કાર્ય ગુણમાં છે, અને પર્યાયના કારણ કાર્ય પર્યાયમાં છે. જે પર્યાય વીર્ય કહેવાય છે, પર્યાયની તાકાત. હવે વીર નામનો તો ગુણ છે આત્મા, આત્મામાં પુરુષાર્થ નામનો તો ગુણ છે, છતાં એ તો ધ્રુવ ને શક્તિ રૂપ છે અને પર્યાય તો વ્યક્ત રૂપ છે. તો શક્તિ માં જે છે એની વાત જુદી છે, વ્યક્તિની વાત જુદી છે. દિવાસની અગ્નિ કોઈને બાળે નહીં, પણ એક તણખો તો આખા ગામને બાળે. એક પ્રગટ અગ્નિ છે એ તણખા રૂપે હોય તો આખા ગામને બાળે. અને ગોડાઉનની અંદર માચિસના બંડલના બંડલ ખડકા હોય, એની અંદર લાખો દિવાસળી હોય, કાંઈ વાંધો નહીં. બાજુમાં પેટ્રોલ ગોડાઉન હોય તો વાંધો નથી, ગેસ્ટલના ડબ્બા ભર્યા હોય તો બાજુમાં વાંધો નથી. તણખો હોય તો એને દૂર રાખવું પડે. પેટ્રોલની ટાંકી ઉપર એમ લખવું પડે કે નેકેડ લાઈટ 100 યાર્ડ હવે દૂર રાખવા, 100 મીટર દૂર રાખો પેટ્રોલને. તેનાથી સરળ તે જ નહીં, માચિસનું આખું માચિસ ત્યાં મૂકી દે કાંઈ વાંધો નથી. તણખો ન બાજુમાં રખાય, તણખો પકડી લે, દૂરથી પકડી લે. અગ્નિને સ્પર્શ આપવાની જરૂર નથી, દૂરથી પકડે. શું ખુલ્લી અગ્નિ છે તો દૂરથી પકડે એના એના ડાયને. શું અને શક્તિરૂપ અગ્નિ હોય તો એને એના ઘરમાં મૂકો તો વાંધો નથી, કાંઈ ન થાય. તો શક્તિ વ્યક્તિનો આ ડિફરન્સ તો સમજવો જોઈએ ને, કેટલું સ્વતંત્ર છે એ, વ્યક્તિ કેટલી સ્વતંત્ર છે, પર્યાય સ્વતંત્ર છે. હજારો દ્રષ્ટાંતથી બેસે એવું છે કે પર્યાયની સ્વતંત્રતા છે.
સ્વરૂપ જેટલું પૈમાવન છે છતાં પણ નથી વળતી અંતર પર્યાય. સ્વરૂપ પૈમાવન થવા છતાં પણ પર્યાય અંતર નથી વળતી, એ જેની સ્વતંત્રતા દેખાડે છે.
ત્યારે પ્રશ્ન આવ્યો ત્યારે પેલો મોટો દ્રષ્ટાંત એવી આપ્યો હતો કે જીવની પર્યાયમાં અનંતકાળથી સંસાર છે એ પર્યાયની સ્વતંત્રતાને સાબિત કરી દે છે. જીવમાં કોઈ સ્વભાવ છે સંસાર રૂપે થવાનો? સુખ ગુણમાં દુઃખ થવાનો કોઈ ગુણ છે કે નહીં? પણ દુઃખ તો સુખની વિપરીત પર્યાય છે, વિકૃત પર્યાય છે, એનું નામ દુઃખ છે. ગુણ નથી એવો તો કોઈ દુઃખ મટે જ નહીં, એની સ્વતંત્રતા છે. પર્યાય ગુણ અવિકૃત હોવા છતાં પર્યાય વિકૃત થાય છે એ શું બતાવે છે? એની સ્વતંત્રતા વગર બતાવે છે. જો ગુણ ને આધીન પર્યાય હોય તો કોઈ પર્યાય વિકાર હોય જ નહીં, કોઈ ગુણ ને પર્યાયમાં વિકાર જ ન થાય. કેમ કે ગુણ હોય તો જો એવો હોય તો કોઈ કોઈ શુદ્ધ ન થાય, અવિકારી ન થાય, માટે પર્યાય સ્વતંત્ર છે. બહુ જ કેવા છે આમાં તો બહુ લીધું છે. આમાં તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન, પર્યાયનું વિધિ ભિન્ન, એમ ચાર બોલ લીધા છે. ગુરુદેવ વારંવાર એનો આધાર આપતા હતા, ખ્યાલ પડે કે આમ નથી બેસતું એટલે વાતે વારંવાર ચિદવિલાસનો આધાર આપીને બોલતા હતા. પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ, અર્થાત ગુણની અપેક્ષા વગર જ. એટલે આના ઉપર ભાવનગર વધારે ચાલે પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન નો જે ઉપયોગ એ જ્ઞાન ગુણ ને પર્યાય કહેવાય છે, એને અને જ્ઞાન ગુણ ને સંબંધ શું તો પછી આપણે સંબંધ નથી તો આપ સ્પષ્ટ કયો છો એ રાખીને વાત છે કે પર્યાય સ્વતંત્ર છે, પણ જ્ઞાન ની પર્યાય એ જ્ઞાન ગુણ ને ઓળખો જાણ્યો કે નહીં કે આત્મામાં જ્ઞાન શક્તિ છે ને એની પર્યાય ઉપયોગ રૂપે થાય છે, તો એ ઉપયોગ ને અને જ્ઞાન ગુણ ને શું સંબંધ? તો કે નિમિત્ત નૈમિતિક કરતા કર્મ ને કીધું નિમિત્ત નૈમિતિક સંબંધ છે. શું કે જ્ઞાન ના ઉપયોગમાં જેમ બીજો જણાઈ ગયું નિમિત્ત તરીકે એમ જ્ઞાન ગુણ જણાઈ ગયો નિમિત્ત તરીકે, નિમિત્ત નૈમિતિક સંબંધ થયો કરતા કર્મ સંબંધ ન થયો. ઉત્તરમાં તો સીધે ચર્ચા ચાલે છે, આ પ્રશ્ન જાહેરમાં પૂછ્યો તો મહાનગર પધારેલા ત્યારે કે જ્ઞાન ના ઉપયોગ ને જ્ઞાન ગુણ સાથે શું સંબંધ? નૈમિતિક સંબંધ છે, કોને જાણે એમ કોને જાણે બધું જુદા એક સોગ નહીં એક પર્વ કહીને એવી વાત છે. એટલે પછી ગુણ વિના જ કહું, ગુણ વિના જ ગુણની અપેક્ષા વગર જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. હવે જ્યારે પર્યાયની સત્તા છે એ સત્તા છે એ ક્ષેત્ર જે છે એ સત્તા ગુણની અવસ્થા છે, પ્રદેશત્વ છે એ સત્તા ગુણની અવસ્થા છે. હવે જો ગુણ વિના જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ હોય તો ક્ષેત્ર જુદું થયું કે ન થયું? અને જો બંનેનું સર્વથા એક ક્ષેત્ર હોય તો ગુણ અને પર્યાયનું સર્વથા એક ક્ષેત્ર હોય તો પર્યાયના વિનાશ કાળે ગુણનું ક્ષેત્ર વિનાશ થઈ જાય, ગુણના ક્ષેત્રમાં વિનાશ થઈ જાય. ટીવીનો પડદો છે બરાબર, એના ઉપર પિક્ચર આવે છે તો બંનેનું ક્ષેત્ર એક થયું કે નહીં? પણ સર્વથા એક નથી. જો સર્વથા એક હોય તો પિક્ચરમાં આગ લાગે ત્યારે પડદામાં આગ લાગી જાય. જે પિક્ચરમાં આગ લાગી હોય એનું જો ક્ષેત્ર સરખું હોય તો પિક્ચરમાં આગ લાગે તો પડદામાં આગ લાગે, નહીં પિક્ચર બદલાઈ જાય તો પડદો બદલાઈ જાય, પડદો એમને એમ રહી જાય છે, પિક્ચર બદલાય જ કરે. માટે એક ક્ષેત્ર હોવા છતાં પણ કથનચિત ક્ષેત્ર ભિન્નતા છે. માટે ક્ષેત્ર ભિન્નતા પણ છે. તમે ભૌતિક સાયન્સ તો કઈ નથી એની પાસે, એવું સરસ છે. સૂક્ષ્મ શું છે ને એટલે 2024 પાછળથી પરિચયમાં ઘાટ તો પૂરું વાંચનમાં આવે ત્યારે તમે પરિચયમાં આ ક્ષેત્ર ભિન્નતાનો પ્રદેશ થયેલો હતો. સૂર્યકેતુ ભગવાનની સ્થાપના ઘાટકોપરમાં થઈ ત્યારે પેલા મોક્ષદ બીજાને કાંડો પકડીને ઉપર રાખી દીધા હતા. ક્ષેત્ર ભિન્નતા કેવી રીતે કયો છે? અમારો તો એ બરાબર વાંચનમાં એજન્ડા ઉપર વિષય આવ્યો, પછી આગમ અધ્યાત્મની વિવિક્ષા જુદી જુદી આપે. હવે જેને પ્રશ્ન હોય કયો કીધો, ખુલ્લો પછી ચેલેન્જ આપે. હવે આમાં પ્રશ્ન હોય કયો, આગમથી ક્ષેત્ર ભિન્નતા નથી અધ્યાત્મથી ક્ષેત્ર ભિન્નતા કરવી જોઈએ. જો સૂત્રકાવ્યનું અવલંબન લેવું હોય તો અને પર્યાયનું અવલંબન છોડવું હોય તો દ્રવ્યની સત્તાનું અવલંબન લેતા પર્યાયની સત્તાનું અવલંબન ન રહીએ, માટે પર્યાયની સત્તા ભિન્ન છે. જ આધ્યાત્મનો વિષય છે. આગમથી તો કે એક દ્રવ્યની સત્તામાં દ્રવ્યગુણ પર્યાય ત્રણેયની એક જ સત્તા છે, સંધિન સત્તા છે. અસ્તિત્વ ઉત્પાદ વિધર્મયુક્તમ છે. પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે, પર્યાયનું સૂક્ષ્મત્વ પણ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પણ પર્યાયનું કારણ છે, અને પર્યાયનું પ્રદેશત્વ પણ પર્યાયનું કારણ છે. આ ચાર બોલ લીધા, પ્રદેશ લીધો છે આપણે અહીંથી પંચાણું બોલ. પર્યાયની સત્તા જો વિભિન્ન સત્તા છે. કેટલું નથી બેસતું એમ નથી, એક નથી બેસતું તો બધું નથી બેસતું, એક ન બેસતું તો બધું નથી. વિરુદ્ધ હશે ને, વિરુદ્ધ કામ કરે છે તે એલર્જી થઈ
જાય.
કયા પરમાત્મા ને અધ્યાત્મ નથી વિશિષ્ટ એક વાત છે, પણ ક્યાં ધર્માત્મા ને અધ્યાત્મ પડખું ન હોય તો એ તો એમનું હૃદય જ છે, અધ્યાત્મ જ એમનું હૃદય છે, એ એમનું સર્વસ્વ છે. જેટલા ધર્માત્મા અનંતા છે બધાની એલર્જી ઉભી થાય, દેવગુરુ શાસ્ત્ર ની એલર્જી ઉભી થાય, બધું ઉભું થાય. કેનાર આચાર્યો છે, નાની ધર્માત્મા હોય છે, એમના વચન હારે વાંધો નથી, એમની હારે વાંધો નથી, પણ એમના વચન હારે વાંધો છે. એમની હારે વાંધો થઈ ગયો, બાળક પ્રિય છે, ઘરની અંદર બાળક છે એ પ્રિય છે, તો એની તોતડી વાણી પ્રિય કેમ લાગે છે? કેમ કે બાળક પ્રિય છે માટે. તમને શ્રીમદ રાજચંદ્ર ગમે પણ એમના વચનો ન ગમે તો શું દશા થાય? કે તમને શ્રીમદ રાજચંદ્ર જ ગમતા નથી એમ છે. વિષ્ણુ આગમ ન કર્યા, બાકી અમે એમને વંદન કરીએ છીએ. ખુદ તારા વંદન ખોટા છે ભાઈ. એ વ્યક્તિ ગમે, નાની ગમે, તો જ્ઞાનીના વચનોની પ્રીતિ ભક્તિ થયા વગર, જેને જ્ઞાનીની ભક્તિ છે એને જ્ઞાનીના વચનોની પ્રીતિ ભક્તિ હોય હોય ને હોય જ, જેને જ્ઞાનીના વચનોની પ્રીતિ ભક્તિ નથી એને જ્ઞાનીની પ્રીતિ ભક્તિ છે જ નહીં. આ સીધી વાત છે. તારા બાળકની હારે નક્કી કરે ઘરમાં, બાળક પ્રત્યે તને પ્રીતિ સજા ની ધોતડી વાણી કેમ હારી લાગે છે? એક અક્ષર બોલતા છે તો તું રાજી રાજી થઈ ગયો, એકના બે અક્ષર બોલતા છે ત્યારે વધારે કેમ રાજી થયો? વાણી ગમે તો જ્ઞાની ગમે, જ્ઞાની ગમે તો વાણી ગમે, એને સીધું જ કનેક્શન.
ઘણી વાત ન સમજાય એવી આવતી, આ બધી વાતો તો ખૂબ સૂક્ષ્મ છે, સાધારણ રીતે તો સમજાય એવી છે નહીં. એ વખતે મુમુક્ષુનું શું હોવું જોઈએ? માનસિક સ્થિતિ
જિજ્ઞાસા ન સમજાય ત્યાં જિજ્ઞાસા રાખે. જિજ્ઞાસા એ એક એવી જ્ઞાનની પર્યાય છે, એ પણ જ્ઞાનની પર્યાય છે, અને શ્રદ્ધા પ્રધાન જ્ઞાનની, રુચિ પ્રધાન જ્ઞાનની પર્યાય છે, કે એ જેના ફળ સ્વરૂપે એને જ્ઞાન થાય. જો જિજ્ઞાસા વૃત્તિમાં રહે તો જેની જિજ્ઞાસા હોય એની પૂર્તિ થાય, પણ જિજ્ઞાસા મરી ગયો એટલે જ્ઞાન નું થાય. એટલે જિજ્ઞાસામાં રહેવું સુધી વાત છે. તો એનું જ્ઞાન વહેલું મોડું થશે, તરત નહીં થાય તો વહેલું મોડું થશે, પણ જિજ્ઞાસા ખલાસ નહીં કરો. જિજ્ઞાસા ચાલો ને ચાલુ રહેવું જોઈએ. એવી જ રીતે દ્રવ્ય તો છે તો દ્રવ્ય છે, વ્યાપે છે. જો અગુરુ લઘુત્વ ગુણ છે તો સર્વે ગુણોનું પરિણામ અગુરુ લઘુ રૂપે છે.
દ્રવ્ય છે અને પછી વ્યાપે છે,
બે એક ભાવ માં લીધો.
એક ભાવ
હા, દ્રવ્ય ને વ્યાપવું એક ભાવ માં લીધો. દ્રવ્ય પર્યાય રૂપે દ્રવ્ય છે એમ કહો કે દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે એમ કહો, એક જ વાત છે એમ
કહેવાય.
દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, ઓળખાણ ક્યાંથી ઓળખાણ છે દ્રવ્ય ત્યાં છે, જ્યાં સ્વભાવ છે ત્યાં પેલો છે. વૃક્ષત્વ ક્યાં નથી? મૂળમાં વૃક્ષત્વ નથી, થડમાં વૃક્ષત્વ નથી, ડાળીઓમાં વૃક્ષ પણ નથી, પાંદડામાં નથી, ફૂલ ફળમાં. વૃક્ષ જ બધા અંગ ઉપાંગ રૂપે વૃક્ષ જ પાંગર્યો છે એમ, દ્રવ્ય જ ગુણ પર્યાય પાંગર્યો છે. આ તો બેનશ્રીની કામઠી ભાષા છે. દ્રવ્ય જ ગુણ પર્યાય પાંગરેલું છે, જેમ વૃક્ષ એના થળ ડાળી શાખા પ્રશાખા ફળ ફૂલ અને પાંદડા રૂપે પાંગરેલું છે એમ દ્રવ્ય ગુણ પર્યાય પાંગરેલું છે. અનંતા ગુણોમાં દ્રવ્ય પાંગર્યું છે, અનંતા પર્યાયોમાં પણ દ્રવ્ય પાંગરેલું છે. આ પ્રમાણ દ્રષ્ટિ છે, આ પ્રમાણ દ્રષ્ટિ છે. નય દ્રષ્ટિમાં એનો વિષય અંગ છે, પ્રમાણમાં આખો પદાર્થ છે. પછી તમે ગુણને જુઓ તો એમાં પ્રમાણ પ્રધાનતાથી છે, પર્યાય પ્રમાણ પ્રધાનતાથી છે.
આવા બધા કથાનો આવે એટલે આગમ પદ્ધતિથી આગમ પદ્ધતિના કથાનો કહી શકે.
એમાં એવું છે કે આગમ પદ્ધતિ પણ છે અને એમાં અધ્યાત્મમાં પણ બધું કામ આવે છે. પ્રમાણ પણ અધ્યાત્મમાં કામમાં આવે છે, નય પણ અધ્યાત્મના કામમાં આવે છે, નિક્ષેપ પણ અધ્યાત્મના કામમાં આવે છે એમ પણ છે. એટલે જ્યાં જ્યાં જેમ છે ત્યાં ત્યાં લેવું જોઈએ. હા, સમયસારની પદ્ધતિ છે એ પ્રમાણ પ્રધાન છે. લ્યો પ્રવચનસારનું તો પ્રમાણ પ્રધાન છે, પણ સમયસારની પદ્ધતિ પણ પ્રમાણ પ્રધાન છે.
દ્રષ્ટિ પ્રધાન કહીએ છીએ એ કઈ રીતે?
દ્રષ્ટિ પણ એમનો એમ છે એ દ્રષ્ટિના વિષયને પકડાવવાનો છે, પણ થ્રુ પ્રમાણ પ્રમાણને થ્રુ એ વાત છે. વાયા પ્રમાણ છે, વાયા પ્રમાણ દ્રષ્ટિના વિષયને પકડાવે. વિવેચન તો બરોબર અધ્યાત્મનું આવે છે, વિવેચન તો એમાં બરોબર અધ્યાત્મ આ પણ એ પ્રમાણને પ્રમાણ મારફત આવે છે. તો તમે બીજી ગાથાથી શરૂઆત જુઓ કે જે દર્શનદાન ચારિત્રમાં સ્થિત છે તેને સ્વસ્વરૂપ કહીએ છીએ. કોણ? જીવ. જીવ જીવ દર્શનજ્ઞાન ચારિત્રમાં સ્થિત છે તેને સ્વસમય કહીએ છીએ. તો જીવ દર્શનજ્ઞાન ચારિત્રમાં સ્થિત છે કે દર્શનજ્ઞાન ચારિત્ર જીવમાં સ્થિત છે? કઈ શૈલી છે? પ્રમાણની શૈલી છે. અચ્છા, સુરતાની શક્તિ તો નિશ્ચય સ્વરૂપ છે જીવનું. એક એક શક્તિનું પર્યાય પરિણામ કેવું થાય એ રીતે વ્યાખ્યા કરી છે. એક એક શક્તિની વ્યાખ્યા શું છે? કે વિષદ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. તો સ્વસંવેદન તો કરી નિર્મળ જેનું સ્વસંવેદન હોય તે પ્રકાશ શક્તિ છે. તો પ્રકાશ શક્તિની વ્યાખ્યા કરીને પ્રમાણ પર્યાય પ્રદાન કરી છે. શક્તિ છે એ ધ્રુવ છે, સામાન્ય વિશેષને એક સાથે વ્યાખ્યા થઈ કે નહીં? પ્રમાણ પ્રધાન વ્યાખ્યા થઈ ગઈ. દર્શાવે છે શક્તિને અને દર્શાવે છે પર્યાય છે, તો પ્રમાણ પ્રધાન વ્યાખ્યા થઈ ગઈ. નહીં તો બીજી ગાથાથી માંડીને છેલ્લે સુધીની વાત કરીએ તો આમ છે. એવી શૈલી શું કરવા સમયસારમાં લીધી? સામે અજ્ઞાની જીવ જો છે એને તો પર્યાયનો જ પરિચય છે, એને તો પર્યાય તે જ જીવ છે. તો નાના છોકરાને એની લાકડીને ઘોડો કહેતો હોય ત્યારે એને એમ કહી દીધું તારા ઘોડાને આગોરા કાઢો આવે છે, મને તારી લાકડી આગળ રાખે ને કે તો એ ન સમજે તો એ હમ જોયા કરે, અરે આગે લાકડી આગે લઈ લે એમ કે ને તો એ હમ જોયા કરે, એ સમજે નહીં કાંઈ, ઘોડો આગો લે એમ કે તો તરત આગળ લઈ લે, કેમ કે એનો ઘોડો છે એને લાકડી નથી, એનો તો ઘોડો છે ઘોડો ઘોડો કરી ફરે છે. એમ જીવને પર્યાય છે એ જ જીવ છે, પર્યાય દ્રષ્ટિ છે ને તો એને ત્યાંથી જ સમજાવો, એ જ વધારે વધુ અનુકૂળ છે. એ જ આચાર્ય દેવનો બહુ ઊંડી સમજણ છે એની પાછળ, શૈલી ઊભી કરવામાં. એ તો બધી શૈલી જાણે છે, સમર્થ આચાર્ય છે એટલે તો ઘણી શૈલીઓ જાણે છે. દાર્શનિક શૈલીથી એમણે અષ્ટપાવ લીધો, જ્ઞાન પ્રધાન શૈલીથી એમણે પ્રવચન સાર લીધો. તો પ્રમાણ પ્રધાન શ્રદ્ધાને સમજાવવાનો વિષય સમજાવવા માટે એમણે સમય સાર લીધો, પણ પ્રમાણ પ્રધાન લેવું પડ્યું એમને, કેમ કે અમે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, પર્યાય ને જોવું છે. એટલે જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પુત્ર ના પ્રદેશે પર સમય જીવ જાણવો, જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે. દર્શન જ્ઞાન ચારિત્ર ખરેખર તો આત્મામાં સ્થિત થયા છે ત્યારે એને સ્વ સમય કહેવાય છે, પણ એમનું કીધું આમ કીધું. આપણે પણ નથી કહેતા આનો જીવ ક્યાં ભટકે છે, શું કે છે આનો જીવ ક્યાં રહી ગયો, શું માણસ કામ બગાડે તો ભાઈ એનો જીવ બીજે છે, કામ એનું બગડે છે કેમ, એનો જીવ બીજે છે. ખરેખર તો જીવ જીવમાં છે, પણ સમજાવવું એ વધારે અનુકૂળ છે, તરત એ વાત સમજાઈ જાય એને, પકડાઈ જાય એવી શૈલીથી કથન આવે છે. એવું જ સમયસર એવો તો સમયસારમાં તમને કથનો તમને સેંકડો મળે છે. હવે આ દ્રષ્ટિથી વિચારો તો તમને સેંકડો કથન પ્રમાણ ના મળે છે. મલેશિયાની ભાષામાં મલેશિયાને સમજાવવું, પણ પોતે મલેશિયા થઈને ન સમજાવવું. પ્રકરણ છે એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે, વસ્તુ પદાર્થ એક અખંડ અભેદ દ્રવ્ય હોવાથી અને પ્રત્યેક ગુણ તે પદાર્થની દ્રવ્યની વિશિષ્ટતા હોવાથી અને પ્રત્યેક ગુણ આખા પદાર્થમાં વ્યાપક હોવાથી બીજા ગુણોમાં પણ પ્રત્યેક બીજા ગુણોમાં પણ બીજા સર્વ ગુણોનું રૂપ હોય છે, સંભવિત છે, એ પ્રકરણ છે, દ્રવ્યાનો યુગનો આ વિષય છે. દ્રવ્યાનો યુગના અનેક જે સૂક્ષ્મ સિદ્ધાંતો છે એ માયનો આ એક સિદ્ધાંત છે. કાલે જેમ આપણે આ વિષય ઉપર વાત ચાલી હતી કે પરમાર્થની પ્રાપ્તિમાં આ સિદ્ધાંતની ઉપયોગિતા શું છે, પરમાર્થની પ્રાપ્તિમાં એક ગુણમાં સર્વગુણનું રૂપ સંભવે છે એની ઉપયોગિતા શું છે. એની ઉપયોગિતા એ છે કે કોઈ પણ છદમસ્ત જીવને આત્માના અનંતે અનંત ગુણોનું પ્રથક પ્રથક ગુણોનું પ્રથક પ્રથક ભિન્ન ભિન્ન જ્ઞાન થઈ શકતું નથી, સંભવિત નથી. બાર અંગમાં પણ ગંધર્વદેવે જે કઈ તત્વજ્ઞાન ગૂંથ્યું છે, ભગવાનની વાણી સાંભળીને, સર્વજ્ઞની વાણી સાંભળીને ગૂંથ્યું છે, એમાં પણ આત્માના સર્વ ગુણોનું કથન સંભવિત નથી, એટલે આવ્યું નથી. કેમ કે આત્માના અનંત ગુણો તો વક્તવ્ય જ નથી, વચન ગોચર જ નથી. વચન અગોચર એવા અનંત ગુણો હોવાથી એના નામ સંજ્ઞા પણ નથી, કારણ કે સંજ્ઞા હોય તો વચન ગોચર થઈ જાય, એટલે એના નામ સંજ્ઞાઓ પણ નથી. અને ખુદ ગંધર્વદેવ પણ એ અનંત ગુણોને પ્રથક પ્રથક જાણતા નથી. કેવળી જાણે છે, કેવળી સર્વગુણોને કેવળ જ્ઞાની પ્રથક પ્રથક પણ જાણે છે, છતાં પણ એમની વાણીમાં પણ એ આવતા નથી. ગંધર્વદેવની વાણીમાં તો ક્યાંથી આવે, પણ એમની વાણીમાં આવતા નથી. ત્રિલોકસાર નામનો ગ્રંથ છે, એમાં ત્યાં સુધી વાત લીધી છે કે કેવળ જ્ઞાનમાં જે કાંઈ વસ્તુનું સ્વરૂપ અનંત ગુણમય આવે છે તેના અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે. અનંતમાં ભાગે કેમ કે અનંતનો ભાગ એવો છે કે જે વચન ગોચર છે. અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે અને એના અનંતમાં ભાગે ગંધર્વદેવની વાણીમાં બાર અંગમાં એ વ્યક્ત થાય છે. આટલું તો દિવ્ય ધ્વનિ અને છદમસ્તની વાણી વચ્ચેનો અંતર છે. એટલે બીજા એથી નીચેના સાધક જીવોને, મુમુક્ષુ જીવોને તો બહુ ગણતરીમાં ઇને ગીને જેને કહી શકાય, બહુ જ ઓછા અલ્પ સંખ્યામાં આત્મગુણો છે એને જણાય છે, સમજાય છે, ક્ષયક્ષમમાં આવે છે. અને તેથી એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સંભવે છે એ સિદ્ધાંત ન્યાયથી સમજી શકાય છે, ન્યાયથી તેને સંમત કરી શકાય છે, તો પણ બધા ગુણોમાં એ વાત જ્ઞાનમાં આવવી મુશ્કેલ પડે છે. એ કારણ છે. એટલે અહીંયા કેટલાક ગુણોની વાત દીપચંદજી સાહેબે કરી છે આ પ્રકરણની અંદર. એમ કાલે વાત થઈ હતી એમના પરિચય વિશેની, દીપચંદજી સાહેબ આજથી 250 વર્ષ પહેલા જયપુર પાસેના આમેરના વતની હતા, આમેરના રહીશ હતા. અને એમનું અધ્યાત્મ જ્ઞાન, આત્માનુભવ અને એમનું સિદ્ધાંત જ્ઞાન એ ઘણું બળવાન હતું, એમનો અનુભવ પણ બળવાન હતો એમની ભૂમિકામાં, અને એમનું સિદ્ધાંત જ્ઞાન પણ ઘણું સૂક્ષ્મ અને બળવાન હતું. એટલે એમણે ઘણી વિશિષ્ટ વાતો એની પોતાની રચનામાં કરીશ. આપણે કાલે ત્યાં સુધી આવ્યું હતું.
વ્યાપે છે દ્રવ્ય ને દ્રવ્ય છે વ્યાપે
છે. જે દ્રવ્યત્વ ગુણ છે તે તો દ્રવ્ય ને દ્રવ્ય છે અને અથવા દ્રવ્યમાં વ્યાપે છે. તો એ બધા ગુણો પણ દ્રવ્યમાં વ્યાપેલા છે અને બધા ગુણો પણ પર્યાય રૂપે દ્રવે છે. દ્રવ્યત્વ ગુણને લઈને બીજા બધા ગુણો પણ દ્રવે છે અથવા સર્વ પૂરા દ્રવ્યમાં એ વ્યાપે છે.
દ્રવે છે અને વ્યાપે છે એકાર્થ લીધું છે.
એકાર્થમાં લીધું છે. હાઈકમ કર્યો છે ને એકાર્થમાં લીધો છે. જો અગુરુ લઘુત્વ ગુણ છે તો સર્વે ગુણો અગુરુ લઘુ છે. આત્મામાં અથવા પદાર્થ છે એ દ્રવ્યમાં સામાન્ય છે. અગુરુ લઘુ નામનો ગુણ છે તો એ બધા ગુણોનું રૂપ બધા ગુણોના પરિણામમાં અગુરુ લઘુત્વ છે. જ્ઞાનમાં પણ અગુરુ લઘુત્વ છે કેમ કે નિવેદમાં એ અલઘુ છે અને કેવળ જ્ઞાનમાં તે અગુરુ છે. એમ અગુરુ લઘુત્વ નું રૂપ જ્ઞાનને પણ છે.
અગુરુ અલઘુ એટલે
અલઘુ એટલે લઘુ નહીં એટલે નાનું નહીં અને અગુરુ એટલે મોટું નહીં ગુરુ એટલે મોટું. તો જ્ઞાન નાનું થાય ઓછું થાય ઘટતું જાય તો નિરોધમાં જાય. તો એથી પછી એ અલઘુ છે. ત્યાંથી એની હદ પૂરી થઈ ગઈ. લઘુ થવાની હદ એની પૂરી થઈ ગઈ એટલે અલઘુ પરિણમન રહી જાય છે. ત્યાં સૌથી મોટું થાય મહાન થાય મહાન થાય તો કેવળ જ્ઞાન થાય. પણ કેવળ જ્ઞાન થાય પછી અગુરુ થઈ જાય. ત્યાંથી પછી આગળ ન જાય અગુરુ લઘુ પણ ત્યાં થાય. એ રીતે અગુરુ લઘુને સમજવું.
એના પ્રવેશની અપેક્ષા એ પણ કીધું છે.
પ્રદેશમાં તો ફિક્સ જ છે. પોતાના સર્વ
નિવૃત્તિ નાનો પ્રદેશ
ગુણાંતર ન થાય. એક પર્યાય 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 થી પર્યાયાંતર ન થાય અને એક દ્રવ્ય દ્રવ્ય થી દ્રવ્યાંતર ન થાય એ પણ અલઘુ ગુરુ ગુણની મર્યાદાને કારણે છે. એવા ત્રણ ચાર પ્રકારો અગુરુ લોકોને અનુલક્ષીને પ્રસિદ્ધ છે. પણ સર્વથા એ ગુણ કેવળ જ્ઞાન ગોચર છે. છદ્મસ્તને જ્ઞાન ગોચર નથી કેમ કે સદગુણ આની વૃદ્ધિ છે એ છદ્મસ્તના સીધા જ્ઞાનનો વિષય નથી થતો.
ન્યાય શું કેવા શું માંગે છે એ પણ નથી સમજ. સદગુણ હાની વૃદ્ધિમાં કેવા શું માંગે છે એ પણ નથી.
એક એક સમયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે અને એમાં હાનિ વૃદ્ધિ થાય છે.
એક સમયની
પર્યાયમાં હાનિ વૃદ્ધિ થાય છે. હવે કયા પ્રકારે થાય છે એ કેવો એ સદગુણ જ્ઞાનનો વિષય નથી. આ બે ગુણી વાત છે. આ એના કરતા 10 ગુણો સારું છે. આ 100 ગુણો સારું છે. જો અબાધિત ગુણ છે તો સર્વ ગુણો પણ અબાધિત છે. વ્યાબાધત્વ જે છે એને લઈને બધા કોઈ પણ ગુણની સર્વથા બાધા ન થઈ શકે અથવા બાધા ન પહોંચાડી શકાય. જો અમૂર્તિક ગુણ છે તો સર્વ ગુણો અમૂર્તિક છે. આત્મા અમૂર્તિક અમૂર્તિક નામનો એમાં ગુણ છે તો બધા ગુણો પણ અમૂર્તિક છે.
મૂર્તિક એટલે
અમૂર્તિક ધર્મ લેવો કે ગુણ
આ પ્રમાણે આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં છે અને તે સર્વની સિદ્ધિનો કારણ છે. આપણે કાલે જેમ વિચાર્યું હતું એમ કે આ વિષય ક્યાં પરમાર્થમાં ઉપયોગી થાય છે, જ્ઞાન લક્ષણથી જ્યારે આત્માની ઓળખાણ થાય છે, ભાવ ભાષણ થાય છે, ત્યારે જ્ઞાન સુખ રૂપે ભાષ્યમાન થાય છે. અને જ્ઞાન જ્યારે સુખ રૂપે ભાષ્યમાન થાય છે, સુખ ગુણ જુદો છે પણ સુખ ગુણનું રૂપ પણ જ્ઞાનને મળેલું છે, એટલે જ્ઞાન સુખરૂપે જ્યારે ભાષ્યમાન થાય છે ત્યારે પોતાનામાં અનંત જ્ઞાન અને પોતામાં જ અનંત સુખ પોતાનું ભરેલું છે, વિદ્યમાન છે, હયાત છે, એ પણ પોતાને ભાષ્યમાન થાય છે. ભાષ્યમાન થવાથી એને વિશ્વાસ આવે છે. જ્યાં સુધી વિચાર કરે છે ત્યાં સુધી એને વિશ્વાસ નથી આવતો, અથવા એ વિશ્વાસ એનો અડગ વિશ્વાસ નથી. વિચાર કરે, ન્યાયથી, યુક્તિથી, આગમથી સંમત કરે તો એક ન્યાય એમ કહેવાય કે મને ગુરુની વાતમાં, ભગવાનની વાતમાં મને વિશ્વાસ છે એમ કહેવાય. પણ એ વિશ્વાસનું ઠેકાણું નથી. આજે વિશ્વાસ છે અને કાલે શંકા એને પડશે, કેમ કે એવું જે વિચારવું છે એમાં રાગની પ્રધાનતા છે, રાગના અવલંબને એ વાત વિચારી રહ્યો છે. જે માટે આધાર બરાબર નહીં હોવાથી, આધાર છે એ યોગ્ય નહીં હોવાથી એ વિશ્વાસ ડગી જાય છે, અથવા એ વિશ્વાસ ટકતો નથી. જ્યારે જ્ઞાનના આધારે, જ્ઞાન તત્વ એવા આત્માનો નિશ્ચય થાય ત્યારે એને જે વિશ્વાસ આવે છે એ વિશ્વાસ કદી ડગતો નથી, અથવા એ વિશ્વાસ આવવાથી જે મહિમા અને રસ ઉપજે છે અને એને કારણે જે રુચિની ઉત્પત્તિ થાય છે, ગુણ નિધાનની રુચિ, ત્યારે જીવને અવશ્ય આત્મ સ્વભાવના સંસ્કારની પ્રાપ્તિ થાય છે કે જે સંસ્કાર કદી પણ નિર્મૂળ થતા નથી. જે સંસ્કારને બીજ કહેવામાં આવે છે, કેવળ જ્ઞાનનું બીજ કહેવામાં આવે છે, અને એ બીજમાંથી અંકુર ફૂટ્યા વગર રહેતા નથી અને એમાંથી વટવૃક્ષ થઈને સંપૂર્ણ દશાથી આવીને રહેતું નથી. એવું એ બળવાન બીજ છે. સ્વભાવ અનંત સામર્થ સ્વરૂપ હોવાથી એના સંસ્કારનું પણ સામર્થ આટલું અનંત છે. સ્વભાવનું સાચો સામર્થ અનંત હોય એમાં વિચાર કરવાનો તો પછી અવકાશ, શંકા કરવાનો અવકાશ. જેના સંસ્કારનું સામર્થ આટલું અનંત છે તો એ વસ્તુનું સામર્થ કેટલું. એ રીતે આ એક ગુણને અનંત ગુણનું રૂપ છે એ સ્વરૂપ નિશ્ચય થવામાં પરમ ઉપકારી છે. આ પ્રકરણ ક્યાં ઉપકારી છે? એક ગુણમાં સર્વગુણોનું રૂપ છે તો જ્ઞાન તો એક જ્ઞાન શક્તિની પર્યાય છે, જ્ઞાન ગુણની પર્યાય છે, છતાં એક લક્ષણથી, એક જ્ઞાનના લક્ષણથી આખા દ્રવ્ય સ્વભાવની, અનંત સંપન્ન દ્રવ્ય સ્વભાવની નો નિશ્ચય અથવા ભાવ ભાષણ કેમ થયું? કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે તેથી ભિન્ન ભિન્ન અનંત ગુણો ભલે ન જણાયા પણ અભિન્નપણે એને બધા ગુણો સહિતનું એક દ્રવ્યની ઓળખાણ થઈ ગઈ. જેમ સોનાનું સોના પણ એક ગુણ છે અને કસોટી ઉપર ઘસતા ઘસતા એની એની પરખ આવી જાય તો એક ગુણથી આખું સોનું ઓળખાઈ જાય, બીજા બધા ગુણોનો એને જ્ઞાન થઈ જાય, આખા દ્રવ્યનું જ્ઞાન થઈ જાય, આખી ધાતુનું, સંપૂર્ણ ધાતુનું જ્ઞાન થાય તો એને એ પરખ આવ્યા પછી ક્યારે પણ એ જીવ છેતરાતો નથી. એને સોનાની જગ્યાએ કોઈ બીજી ચીજ આપી જાય તો એ જીવ કદી ભૂલમાં પડતો નથી, કેમ કે એ કસોટી ઉપર ઘસતા નક્કી કરી દે છે કે આમાં સોનું છે કે નહીં. એવી રીતે જ્ઞાન લક્ષણથી જ્યારે પોતાના આત્માની ઓળખાણ થાય છે પરિચય પૂર્વક ત્યારે આત્મ સ્વભાવનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ હોય તો પણ એ વિકલ્પ છે કે વિભાવ છે અને સ્વભાવ નથી એવી ઓળખાણ એને મોજુદ હોવાથી કદી પણ એ વિકલ્પમાં સ્વભાવની ભ્રાંતિ એને થતી નથી, અથવા વિકલ્પમાં પોતાપણાની ભ્રાંતિ થતી નથી. કેમ કે સ્વભાવ પોતા રૂપે ભાષ્યો છે અને વિકલ્પ છે એ સ્વભાવથી વિરુદ્ધ જાતિનો ભાવ હોવાથી એ સ્વભાવનો વિકલ્પ હોવા છતાં પણ એમાં ભૂલ થતી નથી. વિકલ્પ વિકલ્પ છે અને તે સ્વભાવ અંશ નથી એવું ત્યાં બરાબર ભાવમાં સંચોકતું રહે છે અને તેથી ભેદ જ્ઞાન બરાબર થાય છે.
અહીંયા સર્વ ગુણાઓ છે સમ્યક્ત્વ એ પણ આને જ કારણે રૂપને કારણે
યથાસંભવ ભૂમિકા અનુસાર શુદ્ધ પરિણમન રૂપ એનું પરિણમન શુદ્ધ થઈને પ્રવાહ પરિણમન ચાલુ થઈ જાય.
એનું કારણ
એ સમ્યક્ત્વ ગુણ છે. સમ્યક્ત ગુણના નિમિત્તે એક ગુણ અનંત ગુણમાં નિમિત્ત પડે છે, એક ગુણ બીજા ગુણમાં નિમિત્ત પડે છે. જેમ કે જ્ઞાન સમ્યક ત્યારે થયું કે સમ્યક દર્શન પ્રગટ્યું ત્યારે, ચારિત્ર પણ સમ્યક ક્યારે ગણાયું કે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે.
એનું કારણ રૂપ છે એ ના લેવાય.
અહીંયા રૂપનો સવાલ નથી, ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અથવા એક સમ્યક્ત્વ ગુણ એક પાયાનો ગુણ એવો છે કે પુરુષુદ્ધ થઈને પરિણમે છે અને એ પુરુષુદ્ધ પરિણમતા વસ્તુ એનાથી અભેદ હોવાથી વસ્તુના સર્વ ગુણોની આંશિક શુદ્ધિ થાય થાય ને થાય. આ એક વિજ્ઞાન છે, સાયન્સ છે, પદાર્થનો સાયન્સ છે.
વસ્તુ પોતે સર્વ ગુણોમાં વ્યાપ્ય છે માટે
વસ્તુ સર્વ ગુણોમાં વ્યાપ્ય છે અને પ્રત્યેક ગુણ આખી વસ્તુમાં વ્યાપ્ય વ્યાપકપણે છે. આવી એક અભેદતા હોવાને લીધે અથવા વસ્તુનું વૈજ્ઞાનિક સ્વરૂપ આવું અભેદ હોવાને લીધે જ્યારે એક ગુણ પરિપૂર્ણ શુદ્ધ થાય તો બીજામાં કોઈ ગુણમાં સર્વથા અશુદ્ધિ રહે એવું ન બને કદી, એમ થાય છે. એટલા માટે સર્વ ગુણાશ કે સમ્યક્ત્વ એ સૂત્ર શ્રીમદજીએ લીધું છે.
એટલે વસ્તુ વ્યાપક છે પૂરા પ્રદેશમાં સર્વ ગુણોમાં, માટે સર્વ ગુણાંશ સમ્યક એ પણ છે.
જ્ઞાનમાં અસ્તિત્વ ભાસે છે, જ્ઞાનમાં અસ્તિત્વનો રૂપ ભાસે છે. કેમ કે જ્ઞાન છે, જ્ઞાનની હયાતી તે અસ્તિત્વનું રૂપ છે. જાણવું તે જ્ઞાનની શક્તિ છે, ગુણ છે અને હયાતી તે તેનું રૂપ છે. એમ જ્ઞાનમાં કશાયનો અભાવ એટલે આકુળતાનો અભાવ તે સુખનું રૂપ છે. કેમ કે જ્ઞાન કશાયના અભાવ સ્વભાવે છે એટલે આકુળતાના અભાવ સ્વભાવે છે. આકુળતા લક્ષણ દુઃખ છે એટલે જ્ઞાનમાં સુખનું રૂપ ભાસે છે, પણ અસ્તિત્વમાં જ્ઞાનનું રૂપ નથી ભાસતું એટલે એ ઉઘાડમાં નથી ભાસતું. ત્યાં જ્ઞાનાવરણે ભાવજ્ઞાનાવરણનો સવાલ ઉભો થાય છે. એટલે છદ્મસ્તને તો મર્યાદા છે, દ્રવ્યાનુ યોગના સૂક્ષ્મ સિદ્ધાંતોમાં છદ્મસ્ત જીવની મર્યાદા છે.
તો જ્ઞાન ગુણ બીજા કોઈ ગુણમાં ભાસતો નથી, કારણ કે બીજા કોઈ ગુણ બીજા કોઈને જાણતા નથી.
પણ છતાં એ અનંત એનું ગુણમાં ચૈતન્યનું રૂપ,
ચૈતન્યનું રૂપ
પાસે છે.
જ્ઞાન માત્ર
ચૈતન્ય છે એ માં જ્ઞાન ગર્ભિત છે. પરમાણુમાં પણ અસ્તિત્વ ગુણ છે, અને આત્મામાં પણ અસ્તિત્વ ગુણ છે, પણ પરમાણુ નું અસ્તિત્વ ગુણ જડપણે છે અને આત્માનું અસ્તિત્વ ગુણ ચૈતન્યપણે છે.
સૌ પ્રથમ જાતિ ની પરખ સ્વરૂપ નિશ્ચય વખતે જ આવે છે. જાતિ ની પરખ
ભાવ વાસન વખતે પણ
સ્વરૂપ નિશ્ચય કરો જયારે જાતિ પરખ ત્યાં જયારે ભાવ ભાષણ થયું એટલે જાતિ પરખાઈ ગઈ અને એનો ફાઈનલ સ્ટેજ છે. એ પહેલા જે એનો ભેદ જ્ઞાન નો અને અવલોકન નો જે પ્રયોગ છે એ પરિચયનો એનો પ્રોસેસ છે. કેમ કે ઓળખાણ સંપૂર્ણ ઓળખાણ ત્યારે થાય કે એ પહેલા કેટલો પરિચય સાધવામાં આવ્યો હોય. તો વિના પરિચય ઓળખાણ નથી. કોઈ પણ પદાર્થની કોઈ પણ ચીજની, પછી કાપડ હોય કે ખાંડ હોય, સોનું હોય કે ચા હોય, વ્યક્તિ હોય કે જળ પદાર્થ હોય, પરિચય વગર ઓળખાણ કોઈ સાધી શકે નહીં. એટલે પરિચયનો જે પ્રોસેસ છે એ પ્રયોગાત્મક પ્રોસેસ છે અને એમાં અવલોકન અને ભેદ જ્ઞાન છે. અવલોકનથી શરૂઆત છે, અવલોકન કરતા કરતા ભેદ જ્ઞાન કરાવે અને ભેદ જ્ઞાનનો જેટલો પ્રયાસ ચાલે પ્રયોગ એના એક તબક્કે ઓળખાણ થાય છે. ત્યાર પછી જે ભેદ જ્ઞાન ચાલે એ અસ્તિત્વ ગ્રહણના પ્રયાસ રૂપે છે અને એના એક તબક્કે અસ્તિત્વ શ્રદ્ધા ગ્રહણ કરી લઈએ છે. વ્યાપે જ આપણ પ્રસરીને ત્યારે સમ્યક દર્શન અને સ્વામીભાવની ઉત્પત્તિ થાય છે. એમ
સ્વરૂપ નિશ્ચય પછી જે પ્રયત્ન થાય છે એ અસ્તિત્વ ગ્રહણના લક્ષ્ય થાય છે.
પછી તો એને પોતાનું સ્વરૂપ ભાવભાષણમાં અસ્તિત્વ ગ્રહણ થયું
ત્યાર પહેલા પરિચય એના
ત્યાર પહેલા પરિચયનો તબક્કો છે. પછી તો એના અનુભવ કરવાના પ્રયત્નનો તબક્કો છે અને એના ફળ સ્વરૂપે અનુભવ થાય છે. અનુભૂતિ કેવી છે તો સમય સારે એમ કહે છે કે ભેદ વિજ્ઞાન મૂળામ, ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી અનુભૂતિ છે એમ કહે. એક એક ગુણમાં દ્રવગુણ પર્યાય ત્રણેય સાધીએ, ગુણમાં જો દ્રવ સાધે છે ને પર્યાય સાધે છે. જેમ કે એ જ્ઞાન ગુણ છે તેનું જ્ઞાન રૂપ તો દ્રવ છે, આખું દ્રવ્ય જ્ઞાન સ્વરૂપે છે. હવે અનંત ગુણ છે એમાં એક જ્ઞાન ગુણ છે તો જ્ઞાન નો દ્રવ્યનો અનંતમાં ભાગ આવ્યો કે નહીં? જ્ઞાનના ભાગમાં દ્રવનો અનંતનો ભાગ આવ્યો કે નહીં? આખું દ્રવ જ્ઞાન સ્વરૂપે છે, આખું દ્રવ સુખ આનંદ સ્વરૂપે છે, બધા એમાં આખે આખું જ લાગુ પડે છે.
આખા દ્રવ્યમાં વ્યાપે છે એટલે
નહીં, જેમ કે એક માણસના બે હોદ્દા છે, એ એના પુત્રનો પિતા છે, એનો પિતાનો હોદ્દો છે અને એના પિતાનો એ પુત્ર છે, બે 50-50% છે. 50% પિતા ને 50% પુત્ર છે એક માણસ કે નહીં? તો 100-100% પુત્ર પણ છે અને 100-100% પિતા પણ છે. એ જેવી રીતે છે એવી જ રીતે 100-100% આત્મા જ્ઞાન સ્વરૂપે છે અને 100-100% સુખ સ્વરૂપે છે.
જે દ્રષ્ટિએ જોઈએ એ પૂર્વક
એવું છે. આ એક દ્રષ્ટિકોણ કેળવવાનો વિષય છે, કોઈ દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો વિષય છે. જેમ કે સામાન્ય રીતે આપણે જ્ઞાનને જાણવા રૂપે સમજીએ છીએ, જ્ઞાન એટલે જાણે એ જાણવાનું કાર્ય કરનારો એક જીવનો પર્યાય, એ જ્ઞાન આપણે જાણીએ છીએ. આ એક સર્વ સામાન્ય જે કોન્સેપ્ટ જેને કહેવાય, સ્વીકાર જેને કહેવાય, એને આટલું જ આપણે સમજીએ છીએ સામાન્યપણે. ત્યારે અધ્યાત્મના પ્રકરણમાં જ્ઞાનને સમજવા માટે એક બીજો દ્રષ્ટિકોણ આપ્યો છે કે અનુભવ દ્રષ્ટિએ જ્ઞાનને સમજતો. કેવી રીતે? જ્ઞાન જાણે છે એ દ્રષ્ટિએ તો તું જ્ઞાનને સમજે છો, પણ એમાં તો આનંદ સંસાર ગયો છે. અનુભવના દ્રષ્ટિકોણથી જ્ઞાનને સમજ, વેદનના દ્રષ્ટિએ જ્ઞાનને સમજ, અહીંથી અધ્યાત્મનું પ્રકરણ શરૂ થાય છે. જો કઈ જ ન શરૂ થતું હોય તો એના ફળ સ્વરૂપે અનુભવ આવે ક્યાંથી? જો કોઈ અનુભવની કાર્ય પદ્ધતિ સ્પેસિફિકલી ઉત્પન્ન થતી હોય તો એનું રિઝલ્ટ એવું જે અનુભવી ક્યાંથી આવે? ઓરિયન્ટેડ પર્યાય જેને કહીએ, ઓરિયન્ટેડ રિઝલ્ટ જેને કહીએ, એ ક્યાંથી ઉત્પન્ન થાય? કાર્યકારણની શ્રંખલા તો હોય, કાર્યકારણનો સિદ્ધાંત ન હોય તો પછી વસ્તુનું સ્વરૂપ જ નસીબ થાય કોઈ રીતે. એટલે તો ભાગચંદજીએ પદમાં લીધું ચિંદવાણીના પદમાં, કારણ પરંપરા આક્રમ કર્મ બંધકી ભય નિર્જરા કારણ પરંપરા ક્રમ. એ કારણની પરંપરાનો એક ક્રમ છે, વ્યવસ્થિત વસ્તુ સ્વરૂપ સુવ્યવસ્થિત છે અને એનું પ્રતિપાદન પણ સુવ્યવસ્થિત છે.
એક જ્ઞાન ગુણ છે, તેનું જ્ઞાન રૂપ તો દ્રવ્ય છે એમ કે
એ તો દ્રવ્ય જ્ઞાન સ્વરૂપે છે એમ કહેવાય. આપણે સાદી ભાષામાં એમ બોલીએ છીએ કે આત્મા તો કે જ્ઞાન સ્વરૂપી છે. જ્ઞાન તો એ અનંત ગુણમાં એનો એક ગુણ છે, તો એ જ્ઞાન સ્વરૂપી અનંત મેં ભાગે તો કે નહીં, જ્ઞાન સ્વરૂપી પૂરેપૂરો છે એમ કહેવાય.
એનું જ્ઞાન રૂપ તો દ્રવ્ય છે.
મોખાણના કાળમાં સ્વસન્મુક્ત આવે છે અને સ્વસન્મુખતા વિદ્ય વેદક ભાવે આવે છે. જાણવામાં તમે પરસન્મુખ રહી શકો છો, જ્ઞાનના વેદનમાં તમે પરસન્મુખ ન રહી શકો. જ્ઞાન જ્ઞાનને વેદે ત્યારે જ્ઞાનને સ્વસન્મુખ થવું પડે, તો જ્ઞાન વેદાય. નહીંતર જ્ઞાન વેદાતું હોવા છતાં એનું વેદન ન પકડાય. જ્ઞાનનું વેદન ક્યારે પકડાય? તો જ્ઞાન સ્વસન્મુખ થાય ત્યારે. એટલે ગુરુદેવે એક બહુ સરસ એને સ્ટેટમેન્ટ આપ્યું છે કે પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, બીજું કોઈ કારણ ખરું નથી. અને ત્યારે ભાવ ભાષણ અથવા લક્ષ લક્ષણમાં નિશ્ચય થાય છે, લક્ષણ લક્ષણ નિશ્ચય થાય છે. આ ગુરુદેવ શ્રીએ પરિશિષ્ટ ઉપર જયારે પ્રવચનો કર્યા, એ પ્રવચનો ઉપરથી ખેંચાય માટે આ લીધેલી વાત છે. એટલે બીજું કારણ લાવો પણ ક્યાંથી? તમે લાવવું હોય તો ક્યાંથી લાવો? એક વાત તો અનુભૂતિ જ્ઞાન માં થાય છે, તો સંવેદન જ્ઞાન માં થાય છે. સ્વસંવેદન કહો તો સાનુભૂતિ કહો, તમે એક જ છે ને, તો જ્ઞાન નો જ પર્યાય છે. બીજો ગુણ તો સ્વસંવેદન નો પ્રશ્ન નથી. અને સ્વસંવેદન થાય જ્ઞાનના જ્ઞાન વેદન થી ઓળખાણ થાય ત્યારે 751 પત્રમાં જે કૃપાળુ દેવે કહ્યું કે પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતિ, એને અમે બીજો સંકેત કહીએ છીએ. સંકેતના કારણમાં સંકેતનો ઉપચાર કરીને અમે એને સંકેત કહીએ છીએ. ભાવ ભાષણને અમે સંકેત કહીએ છીએ એમ કહ્યું. તો અનુભવાંશે લીધું એટલે વેદન અંશે લીધું, અનુભવ કયો વેદન કયો વિવેકાર છે, અનુભવાંશે એટલે જ્ઞાન, જ્ઞાન ને વેદી ને ભાવભાષણમાં આવે છે, એટલે ભાવભાષણના કાળમાં પણ જ્ઞાન ની પ્રધાનતા છે, અનુભવના કાળમાં પણ સ્વસંવેદન ની પ્રધાનતા છે, અને એ વખતે ઓટોમેટિક ત્યાં સમ્યક દર્શનની ઉત્પત્તિ છે સ્વામીના કાળમાં, અને ભાવભાષણના કાળમાં આપોઆપ સ્વયં જ દર્શન Thank you.